એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ, ડેવિડ હોપકિન્સનું દાદા એન્ડ સુરિયાલિઝમ. આ બે કલા આંદોલનો વિશે છે જેમણે 20મી સદીની શરૂઆતમાં ખરેખર કલા જગતમાં અને વિચાર જગતમાં એમ કહી શકાય કે ખળભળાટ મચાવી દીધો હતો.
હા, બિલકુલ. અને એમની અસર તો જુઓ આજે પણ આપણે અનુભવીએ છીએ, ખરું ને?
હા,
આ પુસ્તક એટલે આપણને એ સમજાવે છે કે આ ખાલી કલાના જુદા જુદા પ્રકારો નહોતા, પણ પેલું પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એની જે ભયાનકતા હતી, એના પછી જે સમાજ હતો, જે વાસ્તવિકતા વિશેની આપણી સમજ હતી, અરે આપણી પોતાની ચેતના વિશેના જે વિચારો હતા, એ બધા સામે એક મોટો પડકાર હતો. આ
એટલે એક રીતે બળવો હતો એમ, સ્થાપિત વિચારો સામે.
બરાબર, સ્થાપિત ધોરણો સામેનો એક મોટો બળવો. યુદ્ધની ભયાનકતા રે લોકોને વિચારતા કરી મૂકેલા કે શું આ આપણી કહેવાતી સભ્ય અને તાર્કિક દુનિયા ખરેખર એટલી સારી છે?
સાચી વાત છે. અને કલાકારોએ આ જ સવાલોને એમ કહી શકાય કે પોતાની કલા દ્વારા રજૂ કર્યા. હોપકિન્સ આ પુસ્તકમાં એમ કહે છે કે દાદાવાદ અને અતિવાસ્તવવાદ અલગ નથી.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે.
એમને એક સળંગ પ્રવાહ તરીકે જુએ છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આપણે શરૂઆત કરીએ લેખકથી. ડેવિડ હોપકિન્સ કોણ છે? તેઓ યુનિવર્સિટી ઓફ ગ્લાસ્ગોમાં આર્ટ હિસ્ટ્રીના પ્રોફેસર છે અને એમનો મુખ્ય વિષય છે 20મી સદીના એવેન્ટગાર્ડ આંદોલનો.
એટલે કે એવા આંદોલનો જે પ્રયોગશીલ હતા, જેણે સ્થાપિત પરંપરાઓને તોડવાનો પ્રયાસ કર્યો.
બરાબર.
અને એમની ખાસ વાત એ છે કે તેઓ આ કલા આંદોલનોને ખાલી ચિત્રો કે શિલ્પો તરીકે નથી જોતા.
અચ્છા.
એમને તે સમયના રાજકારણ, સમાજ, મનોવિજ્ઞાન આ બધાના સંદર્ભમાં મૂકીને જુએ છે. મતલબ કે કલા કેમ અને કેવી રીતે સમાજનો અરીસો બની અથવા તો સમાજને બદલવાનું એક સાધન બની, એના પર એમનું ખાસ ધ્યાન છે.
અને મેં સાંભળ્યું છે કે તેઓ ઐતિહાસિક વિગતો અને જે આધુનિક સિદ્ધાંતો છે એને બહુ સારી રીતે જોડે છે, ખરું ને? ખાસ કરીને માર્સેલ ડુશેમ પર એમનું કામ ઘણું નોંધપાત્ર છે.
હા, બિલકુલ. ડુશેમ તો એવા કલાકાર હતા જે દાદા અને અતિવાસ્તવવાદ બંને વચ્ચે જાણે એક કડી સમાન હતા. અને એમનું કામ સમજાવે છે કે કલા એટલે શું, એની સીમાઓ ક્યાં સુધી છે. હોપકિન્સ આ બધું એવી રીતે સમજાવે છે કે આપણને આજે 21મી સદીમાં પણ આ આંદોલનો કેમ મહત્વના છે એ સમજાય.
અને સૌથી સારી વાત શું છે
કે આટલો ગહન વિષય હોવા છતાં એમની લખવાની શૈલી એકદમ સહેજ છે. સામાન્ય વાચક પણ એને માણી શકે, શૈક્ષણિક કઠોરતા જાળવી રાખીને પણ સુલભતા આપે છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. હોપકિન્સ શું કહેવા માંગે છે? એમનો મુખ્ય તર્ક એ છે કે દાદાવાદ અને અતિવાસ્તવવાદને આપણે બે અલગ ખાનામાં ન મૂકી શકીએ.
બરાબર. એવું નથી કે એક પૂરું થયું પછી બીજું શરૂ થયું. એ બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. એક વિકાસ પામતી પ્રક્રિયાના ભાગરૂપે એમને જોવા જોઈએ. જણે એમ કહી શકાય કે દાદાવાદે જમીન તૈયાર કરી.
અચ્છા.
અને અતિવાસ્તવવાદે એના પર ઇમારત ચણી. દાદાવાદનો જન્મ જ પ્રથમ વિશ્વયુદ્ધના આઘાતમાંથી થયો હતો. એ એકદમ બળવાખોર હતો.
કેવું બળવો?
બધું જ તોડી પાડો. જૂના નિયમો, જૂની કલાની વ્યાખ્યાઓ, પેલો તર્કનો મહિમા, બધું જ નકામું છે. એમાં એક પ્રકારનો નકાર હતો, શૂન્યવાદ જેવું હતું, કલા વિરોધી વલણ હતું.
અને પછી અતિવાસ્તવવાદ આવ્યો. એણે નકારમાંથી કંઈક નવું બનાવવાનો પ્રયાસ કર્યો.
હા, બરાબર સમજ્યા. અતિવાસ્તવવાદે દાદાની પેલી અંધાધૂંધ અસ્તવ્યસ્ત ઉર્જાને થોડી દિશા આપવાનો પ્રયત્ન કર્યો. એમણે સિગમંડ ફ્રોઇડના મનોવિશ્લેષણના વિચારોનો આધાર લીધો.
ઓ, ફ્રોઇડનો પ્રભાવ.
હા, બહુ મોટો પ્રભાવ. એમણે કહ્યું કે સાચી વાસ્તવિકતા તો આપણી બહારની દુનિયામાં નથી, પણ આપણા અંદરના મનમાં, અચેતન મનમાં, આપણા સ્વપ્નોમાં છુપાયેલી છે. એમણે પણ તર્ક પર હુમલો ચાલુ રાખ્યો, પણ સાથે સાથે એક ધ્યેય આપ્યો, માનવ મનને મુક્ત કરવાનો અને સમાજમાં ક્રાંતિ લાવવાનો.
એટલે પુસ્તકનો હેતુ એ બતાવવાનો છે કે આ બંને આંદોલનોએ સાથે મળીને આપણી કલા વિશેની, વાસ્તવિકતા વિશેની અને આપણે પોતાની જાતને કઈ રીતે જોઈએ છીએ એ બધી ધારણાઓને કેવી રીતે પડકારી.
અને એ પણ સમજાવે છે કે દાદાનો જે નકારાત્મક અભિગમ હતો એણે અતિવાસ્તવાદ માટે માર્ગ કેવી રીતે મોકળો કર્યો, અચેતન મનની ઊંડાણપૂર્વકની શોધ માટે જાણે પાયો નાખ્યો.
તો આ પુસ્તક કોના માટે છે? કલાના વિદ્યાર્થીઓ માટે તો હશે જ.
હા, એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે, પણ એ સિવાય પણ કોઈ પણ બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ વાચક જે આધુનિક કલાને ફક્ત વિચિત્ર કહીને છોડી દેવાને બદલે એની પાછળના વિચારોને સમજવા માંગે છે. જેમને પેલી વિચિત્ર લાગતી કલાકૃતિઓ જોઈને સવાલ થાય કે આનો અર્થ શું, એમના માટે આ પુસ્તક ઘણો ઉપયોગી છે. એ સપાટી પરના અર્થથી આગળ લઈ જાય છે.
અને પુસ્તક આપણને એક આખી સફર કરાવે છે, નહીં? ઝુરિચના કેબ્રે વોલ્ટેરથી શરૂ કરીને.
હા, જ્યાં યુદ્ધની વચ્ચે કલાકારો ભેગા થઈને અવનવા પ્રયોગો કરતા હતા, પછી દાદાવાદ કેવી રીતે બર્લિન, ન્યૂયોર્ક, પેરિસમાં ફેલાયો,
અને પછી પેરિસમાં અતિવાસ્તવવાદનો ઉદય, બ્રિટન, એનો મેનિફેસ્ટો, સ્વપ્નોનું મહત્વ, ઓટોમેટિઝમ.
હા, અને ડાલી, મેગ્રેટ, મીરો જેવા મુખ્ય કલાકારો, એમની કલા અને છેવટે આ આંદોલનોની આંતરરાષ્ટ્રીય અસર ક્યાં સુધી પહોંચી, એ બધી જ વાત આ પુસ્તકમાં છે.
ચાલો હવે થોડા વધુ ઊંટા ઉતરીએ. વાત કરીએ દાદાના ઉદ્ભવની. પ્રથમ વિશ્વયુદ્ધ. યુરોપમાં જે તર્ક અને પ્રગતિનો એક ભ્રમ હતો એ યુદ્ધે તોડી નાખ્યો.
હા, લોકોનો વિશ્વાસ ડગી ગયો, ભરોસો ઉઠી ગયો આ કહેવાતી સભ્યતા પરથી. અને સ્વિટ્ઝર્લેન્ડનું ઝ્યુરિચ, જે યુદ્ધમાં તટસ્થ હતું, ત્યાં કેબ્રે વોલ્ટેર નામની જગ્યાએ કવિઓ, કલાકારો, વિચારકો ભેગા થયા.
અને ત્યાં શું થતું હતું?
ત્યાં જાણી જોઈને અતાર્કિક, અર્થહીન લાગતી પ્રવૃત્તિઓ થતી હતી. હ્યુગો બોલ જેવા કવિ હતા જેમણે અવાજોની કવિતા, સાઉન્ડ પોએટ્રી, રજૂ કરી, જેમાં શબ્દોનો અર્થ નહીં પણ અવાજ મહત્વનો હતો. ટ્રિસ્ટન ઝારાએ ટોપીમાંથી શબ્દો કાઢીને રેન્ડમલી કવિતા બનાવી.
મતલબ બધું જ તક, ચાન્સ પર આધારિત.
બરાબર. કલામાં જે પણ સ્થાપિત હતું એ બધાની મજાક ઉડાવવામાં આવી. જાણે કહેવા માંગતા હતા કે જો દુનિયા જ પાગલ હોય તો કલા શા માટે શાણી હોવી જોઈએ. આ એક પ્રકારનો સાંસ્કૃતિક બળવો હતો.
અને આ પાગલપણ, જેમ તમે કહ્યું, એ ઝુરિચમાં જ ના રહ્યું, એ તો ફેલાયું. બર્લિનમાં એનું સ્વરૂપ કંઈક અલગ હતું, ખરું ને?
હા, બર્લિનનું દાદા આંદોલન વધુ રાજકીય હતું, વધુ આક્રમક. ત્યાં જ્યોર્જ ગ્રોઝ, જ્હોન હાર્ટફિલ્ડ અને ખાસ કરીને હેના હોચ જેવા કલાકારો હતા. એમણે ફોટો મોન્ટેજનો બહુ જ સશક્ત ઉપયોગ કર્યો.
ફોટો મોન્ટેજ એટલે
છાપા, મેગેઝીનમાંથી ફોટોઓના ટુકડા કાપીને એમને જોડીને એક નવું જ ચિત્ર બનાવવું. એમણે આ ટેકનિકનો ઉપયોગ કરીને લશ્કર, સરકાર, મૂડીવાદી સમાજ આ બધા પર સીધા વ્યંગ્યાત્મક પ્રહાર કર્યા. હેના હોચનું એક પ્રખ્યાત કામ છે, કટ વિથ ધ કિચન નાઇફ ડાડા થ્રુ ધ લાસ્ટ વાઇમાર બિયર બેલી કલ્ચરલ ઇપોક ઓફ જર્મની. એમાં એ સમયના જર્મન સમાજની ચીરફાડ છે, જણે આજના જમાનાના જે પોલિટિકલ મીમ્સ હોય ને એનાએ પૂર્વજ ગણાય.
રસપ્રદ. જ્યારે ન્યૂયોર્કમાં જે દાદા હતું એ થોડું અલગ હતું, વધુ બૌદ્ધિક કદાચ.
હા, ન્યૂયોર્કમાં માહોલ થોડો જુદો હતો. ત્યાં માર્સેલ ડુશેમ્પ જેવા કલાકારો મુખ્ય હતા, અને ડુશેમ્પે તો પેલો રેડીમેડ નો વિચાર લાવીને કલાની વ્યાખ્યા જ બદલી નાખી.
રેડીમેડ એટલે
તૈયાર વસ્તુઓ. ફેક્ટરીમાં બનેલી સામાન્ય વસ્તુઓ, જેમ કે સાયકલનું પૈડું, બોટલ સૂકવવાનું સ્ટેન્ડ, કે પછી પેલું બહુ જ વિવાદાસ્પદ પેશાબ કરવાનું પાત્ર,
યુરિનલ.
હા હા, ફાઉન્ટન.
બરાબર.
એને એમણે આર્ટ ગેલેરીમાં કલાકૃતિ તરીકે મૂકી દીધું.
એ સમયે તો શું થયું હશે, લોકોએ શું કહ્યું હશે, આવડી કેવી કલા?
બસ એ જ તો ડુશેમ્પનો મુદ્દો હતો. કલા એટલે શું? શું એ હાથની કુશળતા છે કે પછી કલાકારનો વિચાર, એની પસંદગી? ડુશેમ્પે કહ્યું કે કલાકાર જ્યારે કોઈ સામાન્ય વસ્તુને પસંદ કરીને એને કલાના સંદર્ભમાં મૂકે છે ત્યારે એનો વિચાર જ એને કલા બનાવે છે, વસ્તુ પોતે નહીં.
આ તો બહુ મોટો વિચાર કહેવાય, કલાને વૈચારિક સ્તર પર લઈ ગયા.
બરાબર. આણે કલા જગતમાં ક્રાંતિ લાવી દીધી. કલા હવે માત્ર સૌંદર્ય કે કારીગરી ન રહી, પણ એક વિચાર, એક કોન્સેપ્ટ બની ગઈ.
પછી શું થયું? આ દાદાનો પ્રભાવ ઓછો થયો?
હા, ધીમે ધીમે, ખાસ કરીને પેરિસમાં દાદાનો જે નકાર હતો, જે તોડફોડ હતી, એ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતી લાગવા માંડી. એનો જુસ્સો ઓસરવા લાગ્યો. અને ત્યારે આંદ્રે બ્રિટોન નામના એક યુવાન કવિ અને ચિંતક આગળ આવ્યા.
આંદ્રે બ્રિટોન, અતિવાસ્તવવાદના પ્રણેતા.
બરાબર. તેઓ સિગમંડ ફ્રોઇડના મનોવિશ્લેષણથી ખૂબ જ પ્રભાવિત હતા. એમને લાગ્યું કે દાદાએ જે દરવાજો તોડ્યો છે એની અંદર જઈને હવે માનવ મનના ઊંડાણોમાં, ખાસ કરીને અચેતનમાં, અનકોન્શિયસમાં જે છુપાયેલું છે એને શોધવાની જરૂર છે.
એટલે દાદાના નકારમાંથી સર્જન તરફ.
હા, એક રીતે એમ કહી શકાય. એમણે કહ્યું કે દાદાની નકારાત્મક ઉર્જાને હવે માનવ મનની વ્યવસ્થિત શોધખોળ અને મુક્તિ તરફ વાળવી જોઈએ.
અને એ માટે એમણે પદ્ધતિઓ પણ વિકસાવી હશે. પેલું ઓટોમેટિઝમ.
હા, સ્વચાલિત લેખન, ઓટોમેટિઝમ. એટલે કે મનમાં જે આવે તે કોઈ પણ તર્ક કે નૈતિકતાના બંધન વગર સીધું જ લખી નાખવું કે દોરી નાખવું. સભાન મનનું નિયંત્રણ હટાવી દેવાનું. આ સિવાય સંમોહન, હાઇપ્નોસિસ અને સ્વપ્નોના વિશ્લેષણ પર પણ એમણે ભાર મૂક્યો.
અને આ બધા વિચારોમાંથી જન્મ થયો અતિવાસ્તવવાદનો, એટલે કે સુરિયલિઝમનો. બ્રેટોને 1924માં એનો પહેલો મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો.
હા, અને એમાં એમણે અતિવાસ્તવવાદને શુદ્ધ માનસિક સ્વચાલિતતા, પ્યોર સાયકિક ઓટોમેટિઝમ તરીકે ઓળખાવ્યો. એમનો દાવો હતો કે તર્કથી પર સ્વપ્નની દુનિયા જેવી એક ઉચ્ચ વાસ્તવિકતા, સર રિયાલિટી છે.
ઉચ્ચ વાસ્તવિકતા, રસપ્રદ શબ્દ છે.
હા, તેઓ માનતા હતા કે આપણા સ્વપ્નોમાં, ગાણપણમાં, અણધાર્યા સંયોગોમાં, જેને એમણે ઓબ્જેક્ટિવ ચાન્સ કહ્યું, અને અદ્ભુત ધ માર્વલસમાં, આ બધામાં પેલી ઊંડી સાચી વાસ્તવિકતા છુપાયેલી છે, અને એને પકડવા માટે સભાન મનના તાળા તોડવા પડે.
તો આ વિચારો કલામાં કેવી રીતે દેખાયા? દ્રશ્યકલામાં ઘણા પ્રયોગો થયા હશે નહીં?
ચોક્કસપણે. મેક્સ અર્નસ્ટ જેવા કલાકારે ફ્રોટેજ અને ગ્રેટાજ જેવી તકનીકો વિકસાવી. ફ્રોટેજ એટલે કોઈ ખરબચડી સપાટી પર કાગળ રાખીને પેન્સિલ ઘસવી જેથી નીચેની ટેક્સચર ઉપસી આવે.
અચ્છા.
અને ગ્રેટાજ એટલે રંગના જાડા સ્તર લગાવીને પછી એને ખોતરીને નીચેના રંગ કે સપાટીને બહાર લાવવી. આ બંનેમાં તક અને અચેતનની ભૂમિકા મહત્વની હતી.
અને સાલ્વાડોર ડાલી, એમનું નામ તો તરત મગજમાં આવે.
હા, ડાલી અને એમની પેરાનોઇક ક્રિટિકલ પદ્ધતિ. એમના ચિત્રો જોયા છે? એકદમ સ્વપ્ન જેવા, અતાર્કિક, પણ દોરેલા હોય એટલી બારીકાઈથી કે સાવ સાચા લાગે. પેલું પ્રખ્યાત ચિત્ર છે ને, ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી, જેમાં ઘડિયાળો પીગળી રહી છે.
હા હા, જોયું છે. અને રેને મેગ્રિટ, એમના ચિત્રો તો સાવ અલગ, બહુ દાર્શનિક લાગે. પેલું પાઇપવાળું ચિત્ર જેની નીચે લખ્યું હોય આ પાઇપ નથી.
બરાબર. સેસીને પાઝુન પીપ. મેગ્રિટ આપણાને વસ્તુ, એનું નામ અને એના ચિત્રણ વચ્ચેના સંબંધ વિશે વિચારવા મજબૂર કરે છે. શબ્દોને છબીઓ વચ્ચેની રમત દ્વારા આપણી વાસ્તવિકતાની સમજને જ પડકારે છે.
આ સિવાય બીજા કોણ હતા? મીરો, મેસોન?
હા, જ્હોન મીરો અને આન્દ્રે મેસોન. એમણે વધુ અમૂર્ત, એબસ્ટ્રેક્ટ શૈલી અપનાવી. એમના ચિત્રોમાં જીવંત લાગતા વક્રાકાર આકારો, બાયોમોર્ફિક ફોર્મ્સ જોવા મળે છે, જે જાણે સીધા અચેતનમાંથી જ ઉભરી આવ્યા હોય એવું લાગે. એ પણ ઓટોમેટિઝમથી પ્રેરિત હતા.
ચિત્રો સિવાય તમે પેલી અતિવાસ્તવવાદી વસ્તુઓ, સ્યુરિયલિસ્ટ ઓબ્જેક્ટ્સની વાત કરી હતી, એ શું હતું?
હા, એ પણ બહુ મહત્વનું હતું. રોજિંદા વસ્તુઓને લઈને એને એવી રીતે રજૂ કરવી કે એનો મૂળ અર્થ કે ઉપયોગ બદલાઈ જાય અને જોનારને આંચકો લાગે. જેમ કે મેરિટ ઓપનહેમ નામની સ્ત્રી કલાકારે બનાવેલી પેલી રૂંવાટીવાળી ચાની કીટલી, કપ અને રકાબી.
ઓહ હા, એ તો બહુ વિચિત્ર લાગે.
બરાબર ને? સામાન્ય વસ્તુ પર રૂંવાટી એ આપણી અપેક્ષાઓને તોડે છે, આપણને અસ્વસ્થ કરે છે, એ વસ્તુના કાર્ય અને ઓળખ પર સવાલ ઊભા કરે છે. ફોટોગ્રાફીમાં પણ પ્રયોગો થયા. મેન રે એ કેમેરા વગર જ રેઓગ્રાફ્સ બનાવ્યા.
હા, આ આંદોલન માત્ર કલા પૂરતું નહોતું, એના રાજકીય અને સામાજિક પાસા પણ હતા, એમ તમે કહેલું.
હા, ચોક્કસ. અતિવાસ્તવવાદીઓ ક્રાંતિમાં માનતા હતા, અને એ માત્ર કલાની ક્રાંતિ નહીં પણ સામાજિક ક્રાંતિ પણ. એમણે સામ્યવાદ સાથે જોડાવાનો પ્રયત્ન પણ કરેલો, જોકે એમાં ઘણા આંતરિક મતભેદો અને સંઘર્ષો પણ થયા.
અને સ્ત્રી કલાકારોની શું સ્થિતિ હતી?
એ પણ એક મહત્વનો મુદ્દો છે. લિયોનોરા કેરિંગ્ટન, રેમેડિયોસ વારો જેવી ખૂબ પ્રતિભાશાળી સ્ત્રી કલાકારો આ ચળવળ સાથે જોડાયેલી હતી, પણ ઘણીવાર પુરુષ પ્રધાન સમાજની જેમ જ અહીં પણ પુરુષ કલાકારો સ્ત્રીઓને મુખ્યત્વે પ્રેરણાસ્ત્રોત મ્યુઝ તરીકે જોતા હતા, એક સમાન કલાકાર તરીકે સ્વીકારવામાં કચવાટ અનુભવતા હતા.
અને પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું.
હા, અને એને કારણે ઘણા યુરોપિયન કલાકારો, ખાસ કરીને અતિવાસ્તવવાદીઓ, યુરોપ છોડીને અમેરિકા અને મેક્સિકો જેવા દેશોમાં ગયા.
એની શું અસર થઈ?
ત્યાં એમણે સ્થાનિક કલાકારો પર ઊંડો પ્રભાવ પાડ્યો. ખાસ કરીને અમેરિકામાં યુદ્ધ પછી જે એબસ્ટ્રેક્ટ એક્સપ્રેશનિઝમ નામનું મોટું કલા આંદોલન વિકસ્યું, એના પર અતિવાસ્તવવાદની, ખાસ કરીને ઓટોમેટિઝમની ટેકનિકની બહુ મોટી અસર હતી. જેક્સન પોલોક જેવા કલાકારો એના ઉદાહરણ છે. એટલે કહી શકાય કે દાદા અને અતિવાસ્તવવાદનો વારસો વૈશ્વિક અને ખૂબ લાંબા સમય સુધી ચાલનારો રહ્યો.
તો આટલી વિગતવાર ચર્ચા પછી આપણે કેટલીક મુખ્ય થીમ્સ તારવી શકીએ. પહેલી અને કદાચ સૌથી મહત્વની, જે સ્થાપિત તર્કસંગત સંસ્કૃતિ હતી, બુર્ઝવા તર્કવાદ હતો, એની આકરી ટીકા અને એની સામે બળવો.
હા, પેલું પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે ભ્રમ ભાંગ્યો હતો કે તર્ક અને પ્રગતિ જ સર્વસ્વ છે, એમાંથી આ જન્મ્યું. એટલે એમણે અતાર્કિકતા, તક, અચેતન આ બધાને સર્જનાત્મકતાના નવા સ્ત્રોત તરીકે સ્વીકાર્યા.
આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, નહીં? આપણે ઘણીવાર બધું તર્કના ચોકઠામાં જ બેસાડવાની કોશિશ કરીએ છીએ.
બરાબર. પણ શું આપણી સહજ વૃત્તિ, આપણી લાગણીઓ, એનું કોઈ મહત્વ નથી? આ આંદોલનો આપણને એ સવાલ પૂછવા મજબૂર કરે છે.
બીજી મુખ્ય થીમ, કલાની જે સીમાઓ હતી એને તોડી પાડવી. કલા શું છે, કલાકાર કોણ છે, આ વ્યાખ્યાઓને જ પડકારવી. ડુશેમ્પના રેડીમેડથી લઈને અતિવાસ્તવવાદીઓના પ્રયોગો સુધી.
હા, કલા અને જીવન વચ્ચેની જે ભેદરેખા હતી, ઉચ્ચ કલા અને લોકપ્રિય સંસ્કૃતિ વચ્ચેનો જે ભેદ હતો, એને ભૂસી નાખવાનો પ્રયાસ હતો. કલાને ગેલેરીની દિવાલોમાંથી બહાર કાઢીને જીવનનો ભાગ બનાવવાનો પ્રયાસ.
અને એની અસર આજે પણ આપણે જોઈએ છીએ. સ્ટ્રીટ આર્ટ, પર્ફોમન્સ આર્ટ, ઇન્સ્ટોલેશન આર્ટ, આ બધા ક્યાંક ને ક્યાંક એ જ વિચારને આગળ વધારે છે.
બિલકુલ. ત્રીજી થીમ જે આપણે વાત કરી, કલાના રાજકીય અને સામાજિક પરિમાણો. આ કલાકારો માનતા હતા કે કલા માત્ર સુંદરતા પીરસવા માટે નથી, એ સમાજ પર ટીકા કરવાનું, વિરોધ નોંધાવવાનું અને કદાચ પરિવર્તન લાવવાનું પણ એક શક્તિશાળી સાધન બની શકે છે. પેલું માર્ક્સનું સૂત્ર હતું દુનિયા બદલો, અને કવિ રિમ્બોર્ડનું સૂત્ર હતું જીવન બદલો.
અચ્છા, સામાજિક મુદ્દાઓ ઉઠાવવા માટે.
સાચી વાત છે. અને ચોથી મહત્વની થીમ, મનોવિજ્ઞાન, ખાસ કરીને ફ્રોઇડના સિદ્ધાંતોનો પ્રભાવ. અચેતન મન, સ્વપ્નો, દબાયેલી ઈચ્છાઓ, આ બધાને કલા દ્વારા અભિવ્યક્તિ આપવી.
એટલે કલા જાણે આત્મઅન્વેષણ, સેલ્ફ ડિસ્કવરીનું એક માધ્યમ બને.
હા, આ આપણને આપણા પોતાના આંતરિક જગતને, આપણા ડર, આપણી આશાઓ, આપણા વિચિત્ર લાગતા વિચારોને સમજવા અને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણી અંદર પણ એક અતિવાસ્તવિક દુનિયા છે જેને જાણવી જરૂરી છે. આ પુસ્તક અને આ આંદોલનોમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય તેવા છે. જેમ કે એક વિચાર છે, દાદા એ મનની સ્થિતિ છે, તે જીવન જીવવાની રીત છે.
એટલે આ ખાલી પેઇન્ટિંગ કે કવિતા નહોતી, આ તો એક વલણ હતું, એક એટીટ્યૂડ હતો. પરંપરાગત દરેક વસ્તુ પર શંકા કરવી, બળવો કરવો, કલાને જીવન સાથે ભેળવી દેવી.
બરાબર. પછી પેલો આંદ્રે બ્રિટોનનો પ્રખ્યાત, થોડો આંચકાજનક વિચાર, સૌંદર્ય કાં તો આંચકાજનક હશે અથવા હશે જ નહીં.
આનો શું અર્થ કરવો?
આનો અર્થ એ નથી કે સુંદરતા ભયાનક હોવી જોઈએ, પણ એ કહે કે સાચી ઊંડી સુંદરતા પેલી પરંપરાગત સુમાણી સૌંદર્યની વ્યાખ્યાઓમાં નથી મળતી. એ તો એમાં મળે છે જે આપણને અંદરથી હચમચાવી દે, જે અણધાર્યું હોય, જે આપણી ધારણાઓને તોડે, જે આપણી ચેતનાને એક ઝટકો આપે.
અચ્છા, એટલે આંચકો આપે એવી સુંદરતા.
હા.
અને બ્રેટોનના મેનિફેસ્ટોમાંથી પણ એક મહત્વનો વિચાર તમે કહેલો.
હા, અતિવાસ્તવવાદ. ઉપેક્ષિત જોડાણોના ચોક્કસ સ્વરૂપોની શ્રેષ્ઠ વાસ્તવિકતામાં, સ્વપ્નની સર્વશક્તિમાં, વિચારની નિઃસ્વાર્થ રમતમાં વિશ્વાસ પર આધારિત છે. અહીં પેલો શ્રેષ્ઠ વાસ્તવિકતા, સુપીરિયર રિયાલિટી શબ્દ ફરી આવે છે. એ કહે છે કે આપણી રોજિંદી તાર્કિક લાગતી વાસ્તવિકતાની પાછળ અથવા એનાથી ઉપર એક વધુ ઊંડી, વધુ સાચી વાસ્તવિકતા છે, અને એને પકડવા માટે સ્વપ્નો અને મુક્ત નિઃસ્વાર્થ વિચાર જરૂરી છે.
અને એક છેલ્લો વિચાર જે કદાચ બંને આંદોલનોને લાગુ પડે.
હા, એવું કહી શકાય કલા તે નથી જે તમે જુઓ છો, પરંતુ તે છે જે તમે અન્યને જોતા કરો છો. મતલબ કે કલાનો ઉદ્દેશ માત્ર આંખને સંતોષ આપવાનો નથી,
પણ મનને વિચારતું કરવાનો છે.
બરાબર. દર્શકને નિષ્ક્રિય રહેવા દેવાનો નથી, પણ એને સક્રિય બનાવવાનો છે. એની જોવાની રીત, એની સમજણ બદલવાનો છે.
આ બધી વાતો સાંભળ્યા પછી એમ લાગે કે આ બધું કલા ઇતિહાસ કે ફિલોસોફીની વાતો છે, પણ શું આનો આપણા રોજિંદા જીવનમાં કોઈ ઉપયોગ કરો? આ વિચારો આપણા માટે કઈ રીતે કામ લાગી શકે?
અરે, ચોક્કસપણે લાગી શકે. દાખલા તરીકે સર્જનાત્મક સમસ્યા નિવારણમાં આપણે ઘણીવાર એક જ રીતે વિચારતા હોઈએ છીએ, એક જ ઘરેડમાં.
હા, એવું થાય
તો અતિવાસ્તવવાદની પેલી ઓટોમેટિઝમની ટેકનિક, એટલે કે મનમાં જે આવે તે લખતા જવું કે દોરતા જવું કોઈ રોકટોક વગર, એ બ્રેઇન સ્ટોર્મિંગ માટે બહુ ઉપયોગી થઈ શકે. અથવા દાદાની જેમ બે સાવ અસંબંધિત લાગતી વસ્તુઓ કે વિચારોને ભેગા કરીને જુઓ, ક્યારેક એમાંથી જ નવો રસ્તો મળી જાય.
એટલે જૂના વિચાર પેટર્નને તોડવા માટે. બીજું શું?
વિવેચનાત્મક વિચારસરણી કેળવવા માટે. દાદાવાદીઓએ જે રીતે સત્તા, પ્રચાર અને સ્થાપિત મૂલ્ય પર સવાલ ઉઠાવ્યા, એ આપણને પણ શીખવે છે.
કેવી રીતે?
કે આપણે જે પણ જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાસ કરીને મીડિયામાં, જાહેરાતોમાં, એને એમ જ સ્વીકારી ન લેવું. એની પાછળનો હેતુ શું છે, કઈ ધારણાઓ પર એ આધારિત છે, એ સમજવાનો પ્રયત્ન કરવો. આ પાઇપ નથી, એ વિચાર અહીં પણ લાગુ પડે છે.
સાચી વાત. અને વ્યક્તિગત સ્તરે
સ્વસમજ વધારવા માટે, આપણા સ્વપ્નો શું કહેવા માંગે છે, આપણને કોઈ અતાર્કિક ડર કેમ લાગે છે, આપણી અંતસ્ફૂરણા શું સૂચવે છે, આ બધા પર ધ્યાન આપવું, એને સમજવાનો પ્રયાસ કરવો, પોતાના અતાર્કિક લાગતા પાસાઓને સ્વીકારવા.
અને પેલું જુક્સ્ટાપોઝિશન, બે વિરોધાભાસી વસ્તુઓને સાથે મૂકવી, એનો ઉપયોગ તો આજે બધે જ દેખાય છે.
હા, જાહેરાતોમાં, મીમ્સમાં, ડિઝાઇનમાં, ધ્યાન ખેંચવા માટે, રમૂજ પેદા કરવા માટે, અથવા કોઈ વાતને અસરકારક રીતે રજૂ કરવા માટે, બે અણધારી વસ્તુઓ સાથે આવે ત્યારે એની અસર જુદી જ હોય છે. એ પણ આ આંદોલનોની જ દેન છે.
અને છેલ્લે, કદાચ સૌથી મહત્વનું,
હા, સામાજિક ભાષ્ય તરીકે કલાનો ઉપયોગ. જો આપણને સમાજમાં કશું ખોટું લાગતું હોય, કોઈ અન્યાય દેખાતો હોય, તો તેના વિશે સર્જનાત્મક રીતે અભિવ્યક્ત થવું, વિરોધ નોંધાવવા, પ્રતિકાર કરવા, કે ફક્ત આપણી વાત રજૂ કરવા માટે કલા એક માધ્યમ બની શકે છે. આ આંદોલનો આપણને એ હિંમત અને પ્રેરણા આપે છે.
આખી ચર્ચાના અંતે મારા માટે જે સૌથી રસપ્રદ વાત રહી તે એ છે કે કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ જેવા એક મોટા આઘાત અને નકારમાંથી આટલી બધી સર્જનાત્મકતા ફૂટી નીકળી, અને કેવી રીતે દાદાના એ બળવાખોર તોડફોડના મૂલ્યે અતિવાસ્તવવાદના આટલા ઊંડા મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફિકલ સંશોધન માટે જાણે કે રસ્તો બનાવી આપ્યો. અને હા, ડુશંપનો પેલો રેડીમેડનો વિચાર, એ આજે પણ કેટલો પ્રભાવશાળી છે. કલા શું હોઈ શકે એની આખી સમજ જ બદલી નાખી.
મારા માટે આ ચર્ચામાંથી જે મુખ્ય શીખ મળી એ છે કે ઇતિહાસની મોટી ઘટનાઓ, ખાસ કરીને આઘાતજનક ઘટનાઓ, કઈ રીતે કલામાં અને વિચારમાં ક્રાંતિ લાવી શકે છે. આ આંદોલનોએ ફક્ત કલાની વ્યાખ્યા નહોતી બદલી, પણ આપણી સર્જનાત્મકતા વિશેની, આપણી ચેતના વિશેની અને ખુદ વાસ્તવિકતા વિશેની આપણી સમજને મૂળભૂત રીતે પડકારી અને બદલી. એમનો જે બળવાખોર જુસ્સો હતો, એમની જે નવીન પદ્ધતિઓ હતી, એ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એ આપણને શીખવે છે કે સ્થાપિત ધોરણો પર સવાલ ઉઠાવવા અને નવા રસ્તા શોધવા કેટલું જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.